ખજાનચી મહોલ્લામાં ઉદયશંકરનો સ્મૃતિ ખજાનો. અલમોડામાં હતો ત્યારે મન જેમના ઘૂંઘરૂ પાંચેય ખંડોમાં બજી આવ્યા છે તેવા મહાનર્તક ઉદયશંકરની નૃત્યશાળા શોધતું હતું. જ્યારે એમ ખબર પડી કે ઉદયશંકર સાથે જેમણે દસકાઓ સુધી કામ કર્યું છે તે 82-84 વર્ષના ચિરંજીલાલ શાહ અહીંયા જ રહે છે અને નિવૃત્ત જીવન ગાળીને એ સ્મરણોને વાગોળી રહ્યા છે, ત્યારે એમ થયું કે આખો જમાનો ઉજાગર કરવા તેમને મળવું જોઈએ. તેઓ ઓળખતા નથી તો શું થયું? નવી ઓળખાણ થશે. અને આવી તીર્થક્ષેત્ર સંસ્કારધામ જેવી વ્યક્તિઓની મુલાકાત વગર તો આ અલમોડાની યાત્રા અધૂરી જ રહે ને. મેં સરનામું લીધું. અલમોડાના ખજાનચી મહોલ્લામાં તેમનું ઘર હતું. અલમોડા એ કાચબાની પીઠ જેમ પર્વતના બંને ઢોળાવે વસ્યું છે. પશ્ચિમ ઢોળાવે વસવાટ વધુ, પૂર્વ ઢોળાવે થોડો ઓછો. આ પહાડની પીઠ પર અલમોડાની જૂની બજાર અને ખજાનચી મહોલ્લો. ત્યાંના સ્થાનિક બજારોને જોતો, રૂપાળા નમણા પહાડી ચહેરાઓને જોતો જોતો પૂછતો પૂછતો નીકળ્યો. ખજાનચી મહોલ્લો ઘરાનેદાર રઈસ અમીરોનો અને ગર્ભશ્રીમંત વેપારી લોકોનો મહોલ્લો. પેઢી દર પેઢીથી અહીં લક્ષ્મીનો વાસ છે. તેની શાખ તો અહીંના લાકડાના નકશીકામ, બારી, બારણા, ઝરૂખા, કઠેડા અને બારશાખ સુદ્ધા પૂરે. પરંપરિત કુમાવની કાષ્ઠ કલાના અનુપમ નમૂના. દેશી લોકો આ બજારમાં પાદરા સોંસરવા નીકળી જાય ને કોઈ પરદેશી કલાપારખું ઘરે ઘરે બારીએ ઝરૂખે કેમેરાના એંગલ ફેરવતો ફેરવતો એ ક્લિક કરતો જાય. પૂછતા પૂછતા ઘર જડ્યું. એક પગથિયાવાળી શેરીમાં 8-10 પગથિયા ચડીને ઉપર પહોંચ્યો તો નાનકડું શેરી મંદિર દેખાયું. ઉપર જ ઢળતા એક છાપરા પર એક ગલુડિયું ભસી ભસીને મને બીવરાવે. ઘરમાંથી એક જુવાને બહાર નીકળીને ગલુડિયાને ટપાર્યું અને મારા વતી ચિરંજીલાલને સાથ દીધો. સાહજી, આપકો મિલને કે લીએ કોઈ આયે હૈ. પાસેના નીચા ખોરડાવાળા ઘરના નીચા બારણામાંથી વૃદ્ધ પડછંદ ગૌર એક કાયા નમીને બહાર આવી. ઓળખાણ પીછાણ વગરે મને સહેજ ઝૂકીને શાલીનતાથી નમસ્કાર કર્યા. મેં મારી ઓળખાણ આપી ને બસ એમ જ મારી નિર્હેતુક મુલાકાતનો હેતુ જણાવ્યો. ચિરંજીલાલ કહે, આપ હમે યાદ કરકે યહાં આયે હૈં, વો ભી બહોત બડી બાત હૈ, નહીં તો પૂછતા કૌન હૈ. મારે તો ઉદયશંકરનો એ જમાનો એમની વાતોમાં જીવતો જોવો હતો. શાહજી કહે, આઈએ નીચે બેઠતે હૈ. મને એમ થયું કે જે માણસ એના ઘરમાંય નથી લઈ જતો તે એના અંતરંગમાં કેવી રીતે લઈ જશે? પણ તેમ ન હતું. તેમને કોઈના લગ્નમાં જમવા જમવું પડે એમ હતું અને હું પહોંચ્યો ત્યારે 8-1 તો વાગી જ ગયા હતા. નીચલા માળે રોડ પરની દુકાનની નાનકડી પરસાળના પગથિયે અમે બેઠા. બજારમાં સામેના મકાનો પર ધ્યાન સ્થિર કરી વાતો કરતા હતા અને લાગતું હતું કે એ તો અદ્રશ્ય નેજમું કરીને દૂર દૂરની સ્મૃતિઓને જોતા હતા. આ સ્થળકાળમાંથી વાત વાતમાં તેમની પડછંદ કાયામાનું રુજુમન ક્યાંક ખોવાઈ જાય. વારે વારે ધ્રુવવાક્યની જેમ કહે, ઉદયશંકર જૈસા નાચ નહીં દેખા. આજ હૈ કોઈ એસા નાચને વાલા? વાત તો સાચી. ઉદયશંકર અંદર બહાર થનગનતા પ્રયોગશીલ લાલિત્ય પ્રવણ ઉદ્યમી નૃત્યકાર. હાથની છટા, દેહભંગી, ભાવભંગી અને નૃત્ય સંયોજનમાં તેમનો જવાબ નહીં. ભારતીય મિનિએચર પેઇન્ટિંગ્સ, અજંતાના ફ્રેસ્કોના વસ્ત્ર, અલંકાર, આભૂષણ, અંગભંગ અને સંયોજનોનો તેમણે અભ્યાસ કર્યો. સમસ્ત ભારતીય કલાવારસાને આત્મસાત કર્યો. ભારતની શાસ્ત્રીય નૃત્ય શૈલીઓની તાલીમ લીધી અને તેનો પોતાના નૃત્યમાં સમન્વય કરી તેનો કલ્પના પ્રમાણે ઉપયોગ કરી એક આગવી શૈલી ઊભી કરી. યુરોપ જઈ ત્યાંની નૃત્ય શૈલી બેલે આત્મસાત કરી. યુરોપમાં જ જગવિખ્યાત એક હંસ જેવી નજાકત મરોડ ધરાવતી નાજુક નમનીય અદ્વિતીય ચાપલ્યમયી આના પાવલોવાના સંપર્કમાં આવ્યા. 20મી સદીના પહેલા બીજા દસકામાં તો રશિયાની એ પ્રાઇમ બેલેરીના યુરોપ અમેરિકાને ગભરોળી નાખતી હતી. તેણે તો જાણે નૃત્યનો દિગ્વિજય આરંભ્યો. મહત્વાકાંક્ષી સ્વયં કેન્દ્રી અદ્ભુત આ નૃત્યાંગના પ્રથમ વિશ્વયુદ્ધની ઘોષણા અને ધણધણાટી વચ્ચે જર્મનીમાંથી છટકીને ઇંગ્લેન્ડ ઉતરી, ત્યાંથી અમેરિકા, દક્ષિણ અમેરિકામાં તેની ટ્રૂપ લઈને નીકળી પડતી. એક શહેરથી બીજે શહેર ભરચક શો ગોઠવાયા જ કરતા. ઘણીવાર તો સમયના અભાવે આરામને બદલે ટ્રેનમાં જ રિહર્સલ ચાલતા. ટફ માસ્ટર હતી. ધન્ય હશે તે લોકો કે જેમણે તેનું ડાઈંગ સ્વાન જોયું હશે કે ડ્રેગન ફ્લાય જોયું હશે. ભારતીય કથાવસ્તુને લઈ તેણે રાધાકૃષ્ણ અને ઓરિએન્ટલ ઇમ્પ્રેશન, અજંતા એવા મનમોહક સંયોજનો ઉદયશંકર સાથે રચ્યા. ભારતીય, ઇજિપ્શિયન, ચાઇનીઝ વિષયવસ્તુ, વસ્ત્રાલંકાર, સેટ ડિઝાઇન અને સંગીતને લઈ બેલેમાં એક કોરિયોગ્રાફીમાં તેની રજૂઆત કરી. એક એક્ઝોટિક વાતાવરણને ખડું કરી એક પ્રાયોગિકતા દાખવી. ટીવી પર હમણાં જ એ નામની આના પાવલોવા રશિયન ફિલ્મ જોઈ ત્યારે તેમાં કામ કરતી એક્ટ્રેસ એણે નર્તકી બનીને આના બનીને રજૂ કરેલ ડાઈંગ સ્વાન જ્યારે ફિલ્મમાં જોયું ત્યારે થયું કે આ જો માત્ર અભિનય જ હોય તો હળવી લહેર જેમ હાથ લહેરાવતી, નજાકતથી અમળાતી, છટપટતી સાચી આના કેવી લાગતી હશે. આમ તો આના ઇંગ્લેન્ડમાં સ્થાયી થઈ અને છતાં હંમેશા રશિયા માટે ઝૂરતી રહી. 1931માં 23મી જાન્યુઆરીએ હોલેન્ડમાં એક શો પહેલાં તેનું આકસ્મિક મૃત્યુ થયું. કહે છે કે તોય એ દિવસે એ જ નાટ્યગૃહમાં શો થયો, પડદો ઉચકાયો. આના જ્યાં નાચતી તે જગ્યાએ સ્પોટલાઇટ, પ્રકાશ વર્તુળ થયું. જે બેલે તે રજૂ કરવાની હતી તેની ધૂન પશ્ચાદભૂમાં રેલાઈ અને શ્રોતાઓએ મૌન ઊભા રહીને તેની કલ્પનામાં નાચતી આનાને કાર્યક્રમના અંત સુધી ઊભા રહીને એક મૌન અંજલિ આપી. કલા પારખું શ્રોતાઓની એ ભવ્ય અંજલિ હતી. આવી ધુમાધાર અગ્નિજ્વાલા, વિદ્યુત લતા જેવી નૃત્યાંગના સાથે ઉદયશંકરનો પરિચય થયો. આનાની ટ્રૂપમાં એ જોડાયા. આના હતી સ્વકેન્દ્રી. તેના બધા બેલે નૃત્ય સંયોજનોમાં તે મુખ્ય પાત્ર. ઉદયશંકર સ્ટેજ પર આવે તે થોડા સમય માટે જ. ગમે તે થીમમાં મુખ્ય ભૂમિકા આનાની જ હોય. ઉદયશંકરને નાનકડી કોઈ ગૌણ ભૂમિકા ભજવવાની આવતી. અંતે ઉદયશંકરને લાગ્યું કે તેમની કળાને અહીં પૂરતો અવકાશ નથી. આના પાવલોવાથી છૂટા પડી તેમણે પોતાની ટ્રૂપ શરૂ કરી અને થોડા જ સમયમાં ખ્યાતિ મેળવી. સિદ્ધિ કંઈ રાતોરાત નથી મળતી. કારમો સંઘર્ષ કરવો પડ્યો. લંડનમાં તો સ્ટુડિયોના ભાડાના પૈસા કાઢવા માટે તેમણે ક્લબમાં કેબ્રેઈ કરવું પડ્યું. 1920માં કોલોનિયલ એક્ઝિબિશનમાં નૃત્યની ટ્રીપો કરી. આ દરમિયાન શિલ્પી મિસ એલિસ બોનરની મદદ તેને મળતી રહી. ફરી ભારત આવ્યા. ગુરુવાયુરમાં ભવ્ય કથકલી જોઈ. દક્ષિણના ભરતનાટ્યમની વિદ્યુત્સમ ચપળતા, લય અને સંવાદિતાથી પ્રભાવિત થયા. લોક નૃત્યોનો ઊંડો અભ્યાસ કર્યો. 1930માં ફરી પારિસ. ત્યાં કંપની ઓફ હિન્દુ ડાન્સીસની સ્થાપના કરી. આના પાવલોવા સાથે જે કામ કર્યું તેમાંથી તેમણે ઘણો પ્રભાવ ઝીલ્યો હશે. ઉદયશંકરમાં રહેલી પ્રયોગધર્મિતાને એક દિશા મળી હશે. પશ્ચિમનું બેલે, રંગમંચનું જ્ઞાન, કથાનકની પસંદગી અને અટપટી શાસ્ત્રીયતા તેણે ગાળી નાખી. નૃત્યના લાલિત્ય ઉપર ભાર, અને અપૂર્વ સંયોજન એ તેમની વિશેષતા હતી. 30ના દશકામાં ઉદયશંકર વિશ્વવિખ્યાત નૃત્યકાર બની ગયા હતા. 1938માં હિન્દુસ્તાન પાછા આવ્યા ત્યારે દિગ્વિજયી પુત્રનો જેમ રાજા વાસ્તે ગાસ્તે આદર સત્કાર કરે તેમ જૈફ કવિ રવિન્દ્રનાથે તેમને આવકારતા લખ્યું, નૃત્યકળાને તમે જીવનભરની સહચરી બનાવી છે, એ દ્વારા તમે પશ્ચિમ તરફથી પ્રશંસા અને કીર્તિ બંને પામ્યા છો. લાંબા ગાળા પછી તમે ભારત પાછા ફર્યા છો. આપણી માતૃભૂમિ પ્રેમપૂર્વક તમારું સ્વાગત કરી આશીર્વાદ આપે છે. બંગાળનો આ કવિ માતૃભૂમિ વતી તમને તે પહોંચાડે છે, તે સ્વીકારશો. જીવનના સત્વસમી કોઈ પણ કળા, નૃત્ય કળા, જેમાં તેની અભિવ્યક્તિ જોઈ શકાય, તેના વિકાસ કે ઊંડાણને કશા બંધન નડતા નથી. એક સ્થગિત આદર્શમાં તેને બંધિયાર ન રાખવી જોઈએ. તેને ભારતીય, પૌરસ્ય, પાશ્ચાત્ય કહીને સીમિત ન કરવી જોઈએ, કારણ કે આવી મર્યાદા જીવનના સ્વાતંત્ર્યને હણે છે. રવિન્દ્રનાથે ઉદયશંકરની સર્ગશક્તિ, કલ્પનશક્તિ, પ્રયોગશીલતા અને દ્રષ્ટિની વિશાળતાને બિરદાવી. ઉદયશંકર યુરોપમાં હતા ત્યારે શું આજ ગાળામાં શાસ્ત્રીયતાને ફગાવીને જીવનનો આદિમ રસ પીને ઇસાડોરા ડંકન આકાશ તરફ હાથો ફેલાવીને ઢળતા હળવા ગ્રીક વસ્ત્રો પહેરીને એથેન્સના ખંડેરોમાં ડાયોનેસિયન પાગન નાચ નાચી હશે? આજ ઉત્કટતાથી નાચી હશે? આવી જગતવ્યાપી સિદ્ધિ પ્રસિદ્ધિ પછી ઉદયશંકર બીજા વિશ્વયુદ્ધના ગાળામાં ઉથલ પાથલ ભરા યુરોપને છોડી અહીં શાંત અલમોડામાં લાંગર્યા. 1939માં અહીં ઉદયશંકર કલ્ચરલ સેન્ટરની સ્થાપના કરી. અહીં આવતા પહેલાં તેમણે ઘણા સ્થળો જોયા હતા, પણ સારા રસ્તે બહારની દુનિયા સાથે જોડાયેલું શાંત આ પ્રાકૃતિક સ્થળ તેમને ગમી ગયું અને અલમોડા પર કળા કળશ ઢોળાયો. આ સેન્ટરના બાંધકામનો કોન્ટ્રાક્ટ અપાયો અહીંના શ્યામજીલાલ શાહને. આ સમયે આપણા ચરણજીલાલ શાહ એ કોન્ટ્રાક્ટરના સાઇટ મેનેજર હતા. ઉદયશંકરજીને ચિરંજીલાલની વ્યવસ્થા શક્તિ, સૂઝ અને સ્વભાવ ગમી ગયા અને એ સેન્ટરમાં જ સ્ટેજ મેનેજર તરીકે તેમણે માગી દીધા. લગભગ 1938થી 1972 સુધી ઉદયશંકર સાથે તેઓ સંકળાયેલા રહ્યા. ખજાનચી મહોલ્લાની બજારમાં તેમની દુકાનને પગથિયે અમે બેઠા છીએ. આવતા જતા લોકો શાહજી કાકા, શાહજી ચાચાને નમન કે સલામ કરતા જાય છે. એ પડછંદ ગૌર કાયાની વયસ્ક આંખમાં કેટ કેટલી યાદોની માછલીઓ સળવળી રહી છે. પહેલી મુલાકાતે તેમને વધુ હેરાન કરવા સારા નહીં અને આમે તેમને લગ્ન પ્રસંગમાં જવાનું હોવાથી હું ફરી આવીશ તેમ કહી તેમની રજા લીધી. ખૂણામાં પડેલા માણસને કોઈ આવી રીતે યાદ કરે છે એમ અનુભવતા તેમણે પ્રેમથી કહ્યું, જાને સે પહેલે જરૂર આના, સમય લેકે આના, બાતે તો બહોત સી હૈ, કોઈ સુનને વાલા હો તો બતાવે ના. ખજાનચી મહોલ્લાના નક્શદાર બારી બારના ઝરૂખા જોતા જોતા મેં વિદાય લીધી. તેમણે તેમનો સ્મૃતિ ખજાનો બીજી મુલાકાતે ખોલ્યો.